એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજની આપણી આ ચર્ચામાં આપણે બ્રહ્માંડના આમ તો છેક અંદરના સ્તરોમાં ઉતરીશું, વાત કરીશું પાર્ટિકલ ફિઝિક્સની, એટલે કે કર્ણ ભૌતિકશાસ્ત્ર.
હા, એટલે પેલો સવાલ કે આ બધું આપણી આસપાસનું જગત એ મૂળભૂત રીતે શેનું બનેલું છે,
બરાબર, અને કઈ એવી શક્તિઓ છે જે આ બધાને આમ જોડી રાખે છે. આ આખી રહસ્યમય દુનિયાને સમજવા માટે આપણે ફ્રેન્ક ક્લોઝના કામ પર આધારિત સ્ત્રોતોનો ઉપયોગ કરીશું.
અને જુઓ, આ વિષય ખાલી વૈજ્ઞાનિકો માટે જ નથી, ખરું ને? આજે એટલો મહત્વનો છે કારણ કે આપણી વાસ્તવિકતાની જે સમજ છે ને, એને જ મૂળમાંથી હલાવી દેશે.
હા, અને જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ એના પાયામાં પણ ક્યાંક ને ક્યાંક આ જ્ઞાન છે.
ચોક્કસ, અને એ જાણવાની જિજ્ઞાસા તો આપણા સૌમાં હોય જ છે કે આ બધું ખરેખર ચાલે છે કેવી રીતે.
બિલકુલ, તો ચાલો શરૂઆત કરીએ ફ્રેન્ક ક્લોઝના પરિચયથી, જેમણે આ અઘરા વિષયને એમ કહી શકાય કે સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કોણ છે આ ફ્રેન્ક ક્લોઝ?
એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થિયરેટિકલ ફિઝિક્સના પ્રોફેસર છે, પણ માત્ર પ્રોફેસર જ નહીં, એમ કહી શકાય કે એક સારા વિજ્ઞાન સંચારક પણ ખરા,
જેમણે પોતાની કારકિર્દીનો સારો એવો સમય લોકોને આ વિષયો સમજાવવામાં આપ્યો છે.
અને એમનો જે અનુભવ છે ને, એ બહુ ખાસ છે. એમણે CNRમાં કામ કર્યું છે.
CNR એટલે પેલી વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ ફિઝિક્સ લેબોરેટરી, બરાબર?
હા, ત્યાં તેઓ કમ્યુનિકેશન અને પબ્લિક એજ્યુકેશનના હેડ હતા, એટલે એમને ખાલી થિયોરી જ નહીં પણ લેબમાં શું ચાલે છે, વૈજ્ઞાનિકો શું કરે છે, એ બધી અંદરની વાતો પણ ખબર હોય.
એટલે સિદ્ધાંત અને પ્રયોગ બંને વચ્ચે જાણે પુલ બાંધી શકે,
બરાબર, એટલે એમની વાતમાં એક અલગ ઊંડાણ આવે છે.
તો એમના લખાણોનો મુખ્ય હેતુ શું છે? એ આપણને કઈ દિશામાં લઈ જાય છે? શું ખાલી કણોની યાદી આપે છે?
ના, એનાથી ઘણું વધારે. મૂળ સવાલ તો પેલો જ, બ્રહ્માંડ શેનું બનેલું છે અને શું એને જોડી રાખે છે. એમનો પ્રયાસ છે સ્ટેન્ડર્ડ મોડેલને સમજાવવાનો.
સ્ટેન્ડર્ડ મોડેલ?
હા, જે અત્યારનો મુખ્ય સિદ્ધાંત છે આ ક્ષેત્રનો.
હા,
પણ એ ખાલી તથ્યો નથી આપતા, જાણે એક વાર્તા કહેતા હોય એમ. કેવી રીતે આપણે અણુથી શરૂ કરીને છેક, ક્વાર્ક અને હિગ્સ બોઝોન સુધી પહોંચ્યા,
અને આ સફર કેવી છે, ક્યાંથી શરૂઆત થાય છે?
શરૂઆત તો જાણીતી દુનિયાથી જ, અણુઓ આપણે સ્કૂલમાં ભણ્યા હોઈએ. પણ પછી ક્લોઝ આપણને અંદર લઈ જાય છે, અણુનું કેન્દ્ર, ન્યુક્લિયસ, એની આસપાસ ફરતા ઇલેક્ટ્રોન.
હા,
પછી ન્યુક્લિયસની પણ અંદર પ્રોટોન અને ન્યુટ્રોન. અહીં સુધી કદાચ બધું જાણીતું લાગે.
હા, આટલું તો યાદ છે, પણ પછી?
પછી ખરી મજા શરૂ થાય છે. ક્લોઝ સમજાવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ એમ કે અંતિમ કણ નથી, એ પોતે પણ ક્વાર્ક્સ નામના હજી નાના કણોથી બનેલા છે.
ઓ, એટલે હજી અંદર.
હા, અને સાથે સાથે પદાર્થને બાંધી રાખતા મૂળભૂત બળો અને એ બળોનું વહન કરતા કણો, જેને બોસોન કહેવાય, એની ઓળખ થાય છે. જાણે પેલી ડુંગળીના પળ ઉખેડતા જઈએ એમ.
વાહ, આ કોસ્મિક ઓનિયન જેવું રૂપટ રસપ્રદ છે, એક પછી એક સ્તર.
બરાબર, અને દરેક સ્તરે વાસ્તવિકતા વધુ સૂક્ષ્મ અને કહી શકાય કે વધુ વિચિત્ર બનતી જાય છે.
આ પળ ઉકેલવાની શરૂઆત ક્યારથી થઈ? આ બધું નવું છે?
ના, વિચાર તો ઘણો જૂનો છે. પ્રાચીન ગ્રીસમાં ડેમોક્રેટિસે એટોમોસ એટલે કે અવિભાજ્ય કણનો વિચાર આપેલો. પછી 19મી સદીમાં ડાલ્ટનનો અણુ સિદ્ધાંત આવ્યો. પણ ખરી શરૂઆત 20મી સદીમાં થઈ, રેડિયો એક્ટિવિટીની શોધ થઈ. પછી રધરફોર્ડના પ્રયોગોએ સાબિત કર્યું કે અણુ તો વિભાજ્ય છે, એમાં ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન છે. પછી પ્રોટોન ન્યુટ્રોનની શોધ થઈ.
એટલે આ કોસ્મિક ઓનિયનનું રૂપક અહીં બરાબર બંધ બેસે છે.
હા, પણ જેમ જેમ આપણે આ ડુંગળીના ઊંડા સ્તરોમાં ગયા, આપણી રોજિંદી સમજ ઓછી પડવા લાગી હશે, નહીં?
ન્યૂટનના નિયમો અહીં કામ કરે?
ના, બિલકુલ નહીં. અહીંથી તો ક્વોન્ટમ મિકેનિક્સની દુનિયા શરૂ થાય છે.
હા, એકદમ અલગ દુનિયા. નાનામાં નાના સ્તરે વસ્તુઓ આપણી મોટી દુનિયા જેવી નથી હોતી. કણો ક્યારેક કણ જેવું વર્તે, ક્યારેક તરંગ જેવું. એને વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી કહેવાય.
હા, પેલું કણ અને તરંગનું દ્વૈત સ્વરૂપ,
બરાબર. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, તમે કોઈ કણનું સ્થાન અને ગતિ
એક સાથે 100% ચોકસાઈથી જાણી જ ના શકો.
અને પેલું ડબલ સ્લિટ પ્રયોગ, એ તો સાવ અજીબ છે.
હા, કમાલનો પ્રયોગ છે. એકલો ઇલેક્ટ્રોન પણ જાણે એક જ સમયે બે જગ્યાએથી પસાર થતો હોય એવું વર્તન કરે. આપણી કોમન સેન્સ અહીં કામ ના લાગે.
આ બધું સમજવું જ અઘરું લાગે છે. અને પછી વૈજ્ઞાનિકોએ હજી વધારે કણો શોધી કાઢ્યા.
હા, 20મી સદીના મધ્યમાં પાર્ટિકલ એક્સેલરેટર્સ આવ્યા, એટલે કે કણ પ્રવેગકો,
જે કણોને અથડાવે.
હા, ખૂબ ઊંચી ઝડપે. અને એમાંથી સેંકડો નવા કણો મળ્યા. એટલા બધા કે વૈજ્ઞાનિકો મજાકમાં એને પાર્ટિકલ ઝૂ કહેવા લાગ્યા.
પાર્ટિકલ ઝૂ એટલે કે કણોનું પ્રાણી સંગ્રહાલય. આ તો મોટી ગૂંચવણ થઈ ગઈ હશે.
બહુ મોટી. આ બધા કણો શું છે? શું બધા મૂળભૂત છે? કોઈ વ્યવસ્થા જ નહોતી દેખાતી.
તો પછી આ ઝૂમાંથી વ્યવસ્થા કેવી રીતે આવી?
એ આવી 1964માં મરે ગેલમાન અને જ્યોર્જ વેગ એમને એક ક્રાંતિકારી વિચાર આપ્યો, ક્વાર્ક મોડલ.
ક્વાર્ક મોડલ?
એમણે કહ્યું કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઝૂના મોટાભાગના કણો મૂળભૂત નથી, પણ ફક્ત 6 પ્રકારના ક્વાર્ક, અપ, ડાઉન, સ્ટ્રેન્જ વગેરે, એના સંયોજનથી બનેલા છે.
ફક્ત 6 ક્વાર્ક અને એમાંથી આટલા બધા કણો?
હા, અચાનક જ પેલી સેંકડો કણોની અંધાધૂંધી માત્ર થોડાક ક્વાર્કમાં વ્યવસ્થિત થઈ ગઈ. આ બહુ મોટી સફળતા હતી.
કમાલ છે. અને આ ક્વાર્ક મોડેલ અને પેલા ક્વોન્ટમ સિદ્ધાંતો, એના આધારે બન્યું સ્ટેન્ડર્ડ મોડેલ. આ નામ બહુ સાંભળ્યું છે.
હા, સ્ટેન્ડર્ડ મોડેલ એ આજનું કણ ભૌતિકશાસ્ત્રનું સૌથી સફળ માળખું છે. એ કહે છે કે પદાર્થના બધા મૂળભૂત કણો 2 મુખ્ય પ્રકારના છે, 6 ક્વાર્ક અને 6 લેપ્ટોન.
લેપ્ટોન એમાં શું આવે?
એમાં પેલો જાણીતો ઇલેક્ટ્રોન આવે અને સાથે ન્યુટ્રિનો જેવા બીજા કણો, એટલે કુલ 12 કણો. બસ આ 12 કણો જ બ્રહ્માંડનું બધું દ્રવ્ય બનાવે છે.
ફક્ત 12 કણ? આખું બ્રહ્માંડ?
હા, મૂળભૂત રીતે.
અને પછી બળોની વાત?
હા, પેલા 4 મૂળભૂત બળો, ગુરુત્વાકર્ષણ, વીજ ચુંબકીય.
સ્ટેન્ડર્ડ મોડેલ 4માંથી 3નું વર્ણન કરે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, જે કોર્કને ભેગા રાખી પ્રોટોન ન્યુટ્રોન બનાવે. વીક ન્યુક્લિયર ફોર્સ, જે રેડિયો એક્ટિવિટીના અમુક પ્રકાર માટે જવાબદાર છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, વીજળી, ચુંબકત્વ, પ્રકાશ વગેરે.
અને આ બળો કેવી રીતે લાગે છે?
એ પણ કણોના આદાન પ્રદાનથી. એને બોઝોન કહેવાય. જેમ કે પ્રકાશ માટે ફોટોન, સ્ટ્રોંગ ફોર્સ માટે ગ્લુઓન, વીક ફોર્સ માટે W અને Z બોસોન.
પણ તમે 3 જ કહ્યા, 4થું બળ, ગુરુત્વાકર્ષણ, એનું શું?
એ જ તો મોટો પડકાર છે. ગુરુત્વાકર્ષણ હાલ સ્ટેન્ડર્ડ મોડેલમાં ફિટ નથી થતું. એને ક્વોન્ટમ લેવલે સમજવું હજી બાકી છે.
ઓકે, તો આ સ્ટેન્ડર્ડ મોડેલ ઘણું બધું સમજાવે છે, પણ શરૂઆતમાં એમાં કોઈ તકલીફ હતી?
હા, એક બહુ મોટી સમસ્યા હતી. સ્ટેન્ડર્ડ મોડેલના મૂળ સમીકરણો એમ કહેતા હતા કે બધા મૂળભૂત કણો દળ વગરના, એટલે કે માસલેસ હોવા જોઈએ. કે ઇલેક્ટ્રોન, ક્વાર્ક એ બધાને દળ તો હોય છે.
બરાબર. આ બહુ મોટો કોયડો હતો. કણોને દળ ક્યાંથી મળ્યું?
તો એનો ઉકેલ શું આવ્યો?
અહીં પીટર હિગ્સ અને બીજા કેટલાક વૈજ્ઞાનિકો 1964માં એક અદ્ભુત વિચાર લઈને આવ્યા. હિગ્સ મિકેનિઝમ. એમણે કહ્યું કે આખું બ્રહ્માંડ એક અદ્રશ્ય ફિલ્ડથી ભરેલું છે, હિગ્સ ફિલ્ડ.
હિગ્સ ફિલ્ડ?
હા,
આખા બ્રહ્માંડમાં.
હા, અને જ્યારે મૂળભૂત કણો આ ફિલ્ડમાંથી પસાર થાય ત્યારે એની સાથે આંતરક્રિયા કરે, જાણે કોઈ ચીકણા માધ્યમમાંથી પસાર થતા હોય એમ. જે કણ જેટલી વધુ આંતરક્રિયા કરે એને એટલો વધુ અવરોધ નડે. આ અવરોધ જ આપણને દળ, એટલે કે માસ તરીકે અનુભવાય છે.
આ સમજવા માટે પેલું ઉદાહરણ છે ને, ભીડવાળા રૂમનું.
હા, એ બહુ પ્રચલિત છે. ધારો કે એક રૂમમાં ઘણા લોકો, હિગ્સ ફિલ્ડ છે. તમે જશો તો સહેલાઈથી પસાર થઈ જશો, ઓછું દળ.
પણ જો કોઈ સેલિબ્રિટી આવે તો? વધુ આંતરક્રિયાવાળો કણ?
તો લોકો એની આસપાસ ટોળે વળી જશે, એની ગતિ ધીમી પડશે. આ જે વધારાનો અવરોધ છે એ જ એનું દળ. જે કણ જેમ કે પ્રકાશનો ફોટોન હિગ્સ ફિલ્ડ સાથે બિલકુલ આંતરક્રિયા નથી કરતો એ દળ રહિત રહે છે.
વાહ. અને આ હિગ્સ ફિલ્ડ સાથે જોડાયેલો કણ એટલે હિગ્સ બોસોન, જેની શોધ 2012માં સર્નમાં થઈ. નહીં?
બરાબર. લગભગ 50 વર્ષની આગાહી પછી એની શોધ થઈ અને સ્ટેન્ડર્ડ મોડેલની બહુ મોટી સફળતા ગણાઈ. એણે સાબિત કર્યું કે દળ મળવાની આ રીત સાચી છે.
તો શું હવે બધું સમજાઈ ગયું? સ્ટેન્ડર્ડ મોડેલ એટલે અંતિમ જવાબ?
ના, એવું બિલકુલ નથી. સ્ટેન્ડર્ડ મોડેલ અદ્ભુત રીતે સફળ છે, એમાં કોઈ શંકા નથી. પણ એ અંતિમ જવાબ નથી. એની પોતાની મર્યાદાઓ છે. ઘણા મોટા સવાલોના જવાબ એ નથી આપી શકતું.
જેમ કે
ડાર્ક મેટર શું છે? આપણને ખબર છે કે બ્રહ્માંડમાં દેખીતા પદાર્થ કરતાં 5 ગણું વધારે કંઈક અદૃશ્ય દ્રવ્ય છે જે ગેલેક્સીઓને પકડી રાખે છે. એ શું છે? સ્ટેન્ડર્ડ મોડેલ પાસે જવાબ નથી.
અને પેલી ડાર્ક એનર્જી જે બ્રહ્માંડને વધુ ને વધુ ઝડપથી ફેલાવી રહી છે.
હા, એ તો એનાથી પણ મોટો કોયડો. બ્રહ્માંડની લગભગ 70% ઉર્જા આ અજ્ઞાત ડાર્ક એનર્જી છે. સ્ટેન્ડર્ડ મોડેલ એના વિશે કંઈ નથી કહેતું.
બીજું કંઈ?
હા, પેલો મેટર એન્ટીમેટર અસંતુલનનો પ્રશ્ન. શરૂઆતમાં સરખું દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય બન્યું હોય તો આજે ફક્ત દ્રવ્ય જ કેમ બચ્યું? અને પેલો સૌથી મોટો પડકાર, ગુરુત્વાકર્ષણને ક્વોન્ટમ લેવલે કેવી રીતે સમજાવવું?
એટલે હજી ઘણું જાણવાનું બાકી છે.
ચોક્કસ. સુપરસિમેટ્રી, સ્ટ્રિંગ થિયરી જેવા નવા સિદ્ધાંતો આ દિશામાં પ્રયાસો છે. વિજ્ઞાનની સફર તો ચાલુ જ રહે છે.
આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે આટલી બધી વિવિધતા પાછળ કેવી અદ્ભુત એકતા છે. ફક્ત મુઠ્ઠીભર કણો અને 4 બળો અને એમાંથી આખું બ્રહ્માંડ રચાયું.
હા, અને બીજો મુદ્દો છે સિમેટ્રી, એટલે કે સમપ્રમાણતા. ભૌતિકશાસ્ત્રના નિયમોમાં સિમેટ્રી બહુ જ મહત્વની છે. ઘણા નિયમો એમાંથી જ આવે છે.
પણ પેલી તૂટેલી સિમેટ્રી પણ એટલી જ મહત્વની છે, નહીં? જેમ કે હિગ્સ મિકેનિઝમમાં.
બરાબર. ક્યારેક સિમેટ્રીનું તૂટવું પણ નવા ગુણધર્મોને જન્મ આપે છે, જેમ કે દળ.
ત્રીજો મુદ્દો મને સિદ્ધાંત અને પ્રયોગ વચ્ચેના સંબંધનો લાગે છે. કેવી રીતે એક વિચાર જેમ કે હિગ્સ બોસોન દાયકાઓ સુધી પ્રયોગોને પ્રેરણા આપે
અને પછી પ્રયોગનું પરિણામ એ સિદ્ધાંતને સાચો ઠેરવે અથવા તો બદલવા મજબૂર કરે. આ સતત ચાલતી પ્રક્રિયા છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે કે આટલું મૂળભૂત અમૂર્ત લાગતું સંશોધન પણ આખરે ટેકનોલોજીમાં પરિણમે છે.
હા, પેલું WWW નું ઉદાહરણ. કોણે વિચાર્યું હોય કે ફિઝિસિસ્ટને ડેટા શેર કરવા માટે બનાવેલી સિસ્ટમ આખી દુનિયા બદલી નાખશે?
કે પછી PET સ્કેન, એન્ટીમેટરનો ઉપયોગ મેડિકલમાં. આ બતાવે છે કે જ્ઞાનની શોધ ક્યારેય નકામી નથી જતી.
અને છેલ્લો મુદ્દો જે મને ગમે છે તે વિજ્ઞાનની નમ્રતા. સ્ટેન્ડર્ડ મોડેલની સફળતા છતાં એ સ્વીકારવું કે આપણે હજુ ઘણું નથી જાણતા. ડાર્ક મેટર, ડાર્ક એનર્જી,
દરેક જવાબ નવા પ્રશ્નો ઊભા કરે છે. અને આ બધી ટેકનોલોજી, ઇન્ટરનેટ, મેડિકલ સ્કેન એ આજે ગુજરાતમાં, ભારતમાં આપણા જીવનનો ભાગ છે. સર્ન જેવા આંતરરાષ્ટ્રીય સહયોગમાંથી પણ ઘણું શીખવા જેવું છે.
ફેન્ટોઝમાં લખલામાં આવા ઘણા વિચાર પ્રેરક વિચારો છે. એક યાદ છે કે એમનો ભાવ કંઈક આવો છે. બ્રહ્માંડ આપણે ધારીએ છે તેના કરતાં વધુ વિચિત્ર છે.
અને કદાચ આપણે ધારી શકીએ તેના કરતાં પણ વધુ વિચિત્ર છે. હા, આ ક્વોન્ટમ જગતની અજીબ વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે.
બરાબર. આપણી સહજ બુદ્ધિ ત્યાં કામ નથી કરતી.
અને પેલો બીજો વિચાર, આપણે બધા તારાઓની ધૂળમાંથી બનેલા છીએ. આ બહુ કાવ્યાત્મક રાગે છે.
પણ વૈજ્ઞાનિક રીતે સાચું છે. આપણા શરીરમાં જે લોઢું છે, કેલ્શિયમ છે, એ બધા તત્વો પૃથ્વી પર નથી બન્યા. એ તારાઓના કેન્દ્રોમાં બન્યા હતા અબજો વર્ષો પહેલા.
અને પછી સુપરનોવા વિસ્ફોટમાં વિખેરાયા કણ ભૌતિકશાસ્ત્ર આખી કોસ્મિક કહાણીને જોડે છે.
હા, અને ક્લોઝ આઇન્સ્ટાઇનને યાદ કરતા કહે છે કે સૌથી સુંદર વસ્તુ જેનો આપણે અનુભવ કરી શકીએ તે રહસ્યમય છે. આ ક્વોન્ટમ જગતની વિચિત્રતા કે વણ ઉકેલ્યા રહસ્યો આપણને ડરાવવાને બદલે
કુદરત પ્રત્યે અહોભાવ અને વધુ જાણવાની જિજ્ઞાસા જગાડવા જોઈએ.
બરાબર. અને પેલું રૂપક પણ સરસ છે. પ્રકૃતિ તેની ભાત બૂનવા માટે ફક્ત સૌથી લાંબા દોરાનો ઉપયોગ કરે છે.
એટલે કે એ જ થોડા મૂળભૂત કણો અને નિયમો બધે જ કામ કરે છે, નાનામાં નાના સ્તરથી મોટામાં મોટા સ્તર સુધી. કેવી કરકસર અને સાર્વત્રિકતા.
અને છેલ્લે, જો તમારે પ્રકૃતિને સમજવી હોય તો તે જે ભાષામાં બોલે છે તે સમજવી જરૂરી છે.
એટલે કે ગણિત અને ભૌતિકશાસ્ત્ર.
હા, આ અમૂર્ત લાગતી ભાષા જ વાસ્તવિકતાના રહસ્યો ખોલવાની ચાવી છે.
આ બધા ઊંડા વિચારો તો છે જ, પણ સીધા વ્યવહારિક ઉપયોગો પણ છે. મેડિકલમાં PET સ્કેન ઉપરાંત કેન્સરની સારવારમાં હેડ્રોન થેરાપી.
એ પણ પાર્ટિકલ એક્સેલરેટર ટેકનોલોજી વાપરે છે, નહીં? વધુ ચોકસાઈથી ટ્યુમર પર વાર કરવા.
હા, અને ટેકનોલોજીમાં WWW સિવાય આપણા ફોન અને કમ્પ્યુટરની સેમિકન્ડક્ટર ચિપ્સ, એનો આધાર પણ ક્વોન્ટમ મિકેનિક્સ છે.
અને પેલું ગ્રીડ કમ્પ્યુટિંગ સરના મોટા ડેટા માટે જે વિકસ્યું,
એણે આજના ક્લાઉડ કમ્પ્યુટિંગનો પાયો નાખ્યો. ઉર્જામાં ન્યુક્લિયર પાવર તો છે જ, પણ ભવિષ્ય માટે ન્યુક્લિયર ફ્યુઝનનું સંશોધન પણ આ જ્ઞાન પર આધારિત છે. આ ટેકનોલોજી સિવાય મને લાગે છે કે સૌથી મોટો ફાયદો આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તનનો છે.
કેવી રીતે?
જ્યારે આપણને ખબર પડે કે આ બધું નક્કર લાગે છે પણ મોટા ભાગે ખાલી જગ્યા છે અને કણો તો ઉર્જાના ક્ષેત્રોમાં થતી ઉત્તેજના માત્ર છે, ત્યારે વાસ્તવિકતા વિશેની આપણી ધારણા જ બદલાઈ જાય છે.
હા, એ વાત સાચી છે. અને એ મૂળભૂત જ્ઞાનની શોધનું મૂલ્ય સમજાવે છે, ભલે તરત કોઈ ઉપયોગ ન દેખાય.
તો આજની આ ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી? મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે વાસ્તવિકતા આપણી સાહજિક સમજ કરતાં કેટલી અલગ અને અણધારી હોઈ શકે છે. ક્વાન્ટમ જગત ખરેખર અજીબ છે.
અને એ બતાવે છે કે બ્રહ્માંડમાં હજુ કેટલું જાણવાનું બાકી છે.
હા,
અને મારા માટે સ્ટાન્ડર્ડ મોડલની વાત, એ અપૂર્ણ છે છતાં કેટલી જબરદસ્ત, સફળ અને સુંદર છે. કેવી રીતે માણસે આટલી જટિલ વાસ્તવિકતાને આટલા સુગઢ ગાણિતિક માળખામાં વર્ણવી છે?
અને પેલી સિમેટ્રી અને તૂટેલી સિમેટ્રીની ભૂમિકા,
કેવી રીતે અમૂર્ત ગાણિતિક ખ્યાલો ભૌતિક ગુણધર્મો જેમ કે દળ ને જન્મ આપે છે, એ ખરેખર અદ્ભુત છે. પ્રકૃતિના નિયમોની ઊંડી સંવાદિતાનો અનુભવ કરાવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.